તારીખ 22/6/1997 પરિભ્રમણની ચિંતના અને વેદનાના વિષય ઉપર પૂજ્ય ભાઈશ્રી દ્વારા કલકત્તામાં ચર્ચા સળંગ પ્રવચન નંબર 211
જૈન દર્શનના સિદ્ધાંતમાં ઉતારી શકાય તેનો અર્થ આખો બીજો થાય.
મને આ પદ્ધતિને વાંચી ત્યારે મને એમ થયું ત્યારે
જ્ઞાન થવાનો સવાલ નથી, પણ સ્મરણ થવાનો સવાલ છે. સ્મરણમાં શું થાય છે કે આ જીવે અનંત કાળથી જન્મ મરણ કરતો આવ્યો છે, એને કઈ ખબર નથી કેવા કેવા જન્મ કર્યા છે, પણ કર્યા છે એ વાત નક્કી છે. કેમ કે જન્મે છે એ મરે છે, મરે છે એ જન્મે છે. એટલા માટે જેને આવા વિચારો આવે છે એ જન્મ મરણ થી છૂટવાના પુરુષાર્થમાં જોડાઈ જાય છે. જેને નથી આવતા, મોટા ભાગના નથી આવતા, એ લોકો એટલે આવા વિચારો છે, એ એક સિગ્નલ છે. એ સિગ્નિફાય કરે છે કે હવે આને જન્મ મરણ કરવાની ઈચ્છા નથી, છૂટવાની ઈચ્છા છે. તો એ છૂટવાની દિશાનો રસ્તો પકડે છે. પણ જેને એ વિચારો આવતા નથી, એ ભાવો આવતા નથી, એને તો સંસાર પ્રત્યે, સંસારના સંયોગો પ્રત્યે દોડ છે અને એ દોડ ચાલુ રહે છે. બસ સીધી સાદી વાત એટલે છે. એટલે પોતાના માટે વિચારવું હોય એને એમ વિચાર આવે કે મને આવા પરિણામ થાય છે કે નહીં, કે નથી થતા, એના ઉપરથી મારી ભવિષ્યની પરિસ્થિતિનો સિગ્નલ મને મળે છે. જો આ કયા પ્રમાણે પરિભ્રમણની વેદના આવે તો એનો સિગ્નલ એ છે કે એમાંથી છૂટવાનો પુરુષાર્થ કર્યા વિના નહીં લઈએ, ગમે તેમ કરીને એટ એની કોસ્ટ છૂટવા માટે જ પ્રયત્ન કરશે. પણ જો એ પ્રકારના પરિણામો ન થતા હોય તો એનો અર્થ કે હજી એને પરિભ્રમણનું દુઃખ લાગ્યું નથી. આ પ્રશ્ન છે, પરિભ્રમણનું દુઃખ લાગવાથી વેદના આવી છે. જો પરિભ્રમણનું દુઃખ નથી લાગતું તો પરિભ્રમણના કારણો થવાના અને પરિભ્રમણ થયા કરવાનું. બસ આ બે સિગ્નલ છે, પરિણામ છે, એ બંને પ્રકારના પરિણામ એ સિગ્નલ છે અને એના ઉપરથી એના ભવિષ્યનો ખ્યાલ આવે છે. હવે વાત રહી દરેકને પોતાની, આ તો જનરલ સમજવાનો વિષય થયો. એ સમજવામાંથી પરમાર્થ શું કાઢવો કે જો મને આ ભાવ ન થતા હોય તો મારું પરિભ્રમણ ઘણું છે, નજીકના ભવિષ્યમાં પૂરું થાય એ પરિસ્થિતિ દેખાતી નથી, એવું જો એને સમજાય તો એને એ ભાવો ચાલુ થવાનું એક કારણ બને. પણ એ વિષયનો કોઈ વિચાર કે કાંઈ સમજણ આવે જ નહીં. તો જેમ દુનિયામાં બાળક બધા ચાલે છે, ચાલે ને બધાનું પરિભ્રમણ થાય, એવું પોતાનું પણ થવાનું. સત્સંગનો એક ફાયદો છે કે એમાં આવા બધા વિષયની ચર્ચા ચાલે છે અને માણસના પરિણામની દિશા બદલાય છે. સત્સંગના નિમિત્તે તે પણ પાત્ર હોય, યોગ્ય હોય તો. બધાને બદલાય છે એવું નથી બનતું, કોઈ કોઈ જીવનને બદલાય છે, પણ બદલાય છે તો સત્સંગ એમાં નિમિત્ત છે. ન પણ બદલાય એ પણ સંભવ છે. કેમ કે સંસારની માયા છોડવી એ કોઈ બચ્ચાના ખેલ નથી, સહેલી વાત નથી. કાંઈ એમાં શું છે કે ભૂતકાળ બધાનો બહુ ખરાબ છે, કોઈનો સારો નથી, એકનો બધાનો ભૂતકાળ બહુ ખરાબ છે. અત્યારે આપણે બેઠા છીએ બધાની વાત ચાલે છે, પેલા એ પેલા આપણા આ ભાવની વાત નથી. આ ભાવમાં તો ખબર નથી સારો પણ હોય, પણ એ બાકીના જે ભાવો ગયા એમાં કેવળ જ્ઞાનમાં ભગવાને એમ જોયું છે કે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી જેને ત્રસ પર્યાય કહે છે આપણી જૈન પરિભાષામાં, એનો કાળ 2000 સાગરથી વધારે નથી. અને જીવ અનુત્પન્ન છે, અનંત કાળથી જીવી રહ્યો છે, એમાં કોઈ કાળની ગણતરી નથી એટલા સાગર ગયા છે. 2000 સાગર તો એની અંદર એક પાણીના ટીપા જેવું છે સમુદ્રના, કાળના સમુદ્રમાં એક બિંદુ છે 2000 સાગર તો. આમ તો એક સાગર એટલે લાંબો કાળ છે, પણ 2000 સાગર છે એ કાળના સમુદ્રમાં તો બિંદુ છે. એટલા સાગરો જેનો હદ નથી એટલો એટલો કાળ ભૂતકાળ ગયો છે. તો નિરોધમાં જ ગયો વધારે, એને અનંત કાળ કહે છે. કેમ કે બિયોન્ડ મેથેમેટિક્સ જવું પડે છે. 2000 સાગર તો મેથેમેટિકનો વિષય છે, અંડર મેથેમેટિક અથવા એરિથમેટિક, પણ એ તો બિયોન્ડ મેથેમેટિક આપણે તો જીવતા આવ્યા છીએ. તો જ્યારે એ પરિસ્થિતિ છે શું તો ક્યાં કાળ કાળ ગયો કે નિગોદમાં ગયો. પૂરો અપરાધ ને પૂરો દોષિત થયો હોય ત્યારે જીવ નિગોદમાં જાય. અહીંયા થોડી સુખશાન છે, બાકી ચિરિંજમાં જાઓ એટલે પરિણામનો વિચાર શક્તિ, પરિણામની પરિણામ સંબંધીની વિચાર શક્તિ રહેવી બહુ મુશ્કેલ છે. આપણે એમ કહીએ કે કાગડો છે એ ચતુર છે, લુચ્ચો છે, પણ કબૂતર ભોળું છે, પણ માણસ તો બે ખાય છે. કબૂતર બેઠું હોય ઈયળ નીકળે એટલે તરત ચાંચ મારીને ખાઈ જાય, કોઈ પણ નાનું જીવડું નીકળ્યું એટલે ચાંચ મારીને ખાઈ જાય. ભક્ષો ભક્ષનો ત્યાં વિચાર શક્તિ જ નથી. કહેવાનો મતલબ એ છે કે જેવી તમે મનુષ્ય પર્યાય છોડી કે તમારા પરિણામોનું ડિટોરિએશન ચાલુ થઈ જવાનું અને ડે બાય ડે તમારા પરિણામ ડિટોરિએટ થતા જવાના, જેના ઉપર તમારો કંટ્રોલ નહીં હોય. છો જે પરિણામ ડિટોરિએટ થશે એમાં તમારો કંટ્રોલ, કેમ કે તમને ભૂખ લાગી છે ખોરાક નથી, અહીંયા શું થાય છે મનુષ્યમાં શું થાય છે, ખોરાકમાં ભૂખ લાગે તો શું થાય, માણસ ગમે તે ખાઈ ગયા, કંઈ હિસાબ જ ન રહીએ, કંઈક વિવેક જ ન રહીએ. શું આ એટ ખાય છે કે નહીં માણસ, એ જ ખાય છે એનો અર્થ શું થાય, ત્યાં તો જીવાત થઈ ગઈ હોય છે. જોવું ન ગમે એવું ખાય છે માણસ, ખાય છે કે નથી? એનો માણસમાં જયારે આ પરિસ્થિતિ છે તો બીજા પશુમાં શું સ્થિતિ થાય? કૂતરો છે, મરેલો ઉંદરડો ખાઈ જશે, મરેલા ઉંદરડાની હવાથી પ્લેગ થાય માણસને તો. પ્લેગ છે એ ઉંદરડો મરે એની હવાથી થાય છે, પલ્યુઝન એટલું થાય છે, ઉંદરડો મરી જાય ત્યારે. કૂતરો છે, મરેલો ઉંદરડો ખાઈ જશે, રસ્તા ઉપર પડી જાય છે. નહીતર જનરલી કૂતરો માંસાહારી પ્રાણી નથી, એ રોટલા ખાય, ગાંઠિયા ખાય. ઉંદરડો કે એવું કોઈ નાનું પ્રાણી મળી ગયું તેને ખાઈ જાય, બિલાડીને ખાઈ જાય. એટલે જેવો મનુષ્ય પર્યાય પૂરી થઈ તે સહજપણે ચિરંજ ગતિ આવવાને, જે જીવન આપણે જીવી રહ્યા છીએ એમાં, એટલે જે આપણી જિંદગીની પરિસ્થિતિ છે વેપારીઓની, એમાં ચિરંજ ગતિ સિવાય બીજો વિકલ્પ નથી. કાંઈ દેવગતિમાં જવાના કોઈ લક્ષણ નથી, નારકીમાં જવાના પણ એટલા બધા અહીંયા વાણિયાને વાણિયા બામણમાં એ નથી બહુ, દારૂ માઉન્ટ બીજું પીવું હોવું. પણ જે આપણું વ્યાપારિક જીવન છે અને જે કૌટુંબિક જીવન છે જેમાં મમત્વ પોતાપણો થાય છે એ પશુ ગતિમાં લઈ જાય. પશુ ગતિમાં ગયો એટલે જ્ઞાન મૂંઢાઈ ગયું, વિચાર શક્તિ નથી, બહુ ઘટી જાય છે. એ સંઘની પંચેન્દ્રિયો જો થોડી ઘણી હોય તો સંઘની પંચેન્દ્રિયથી તે બે ઇન્દ્રિય સુધીમાં તો મન છે જ નહીં, એટલે વિચારવાની શક્તિ જ નથી. આપણે કંઈક કેમ એને મન નથી, કે મન મળ્યું ત્યારે વિવેક કર્યો ને પોતાનો દુરુપયોગ કર્યો, વિચાર કરવાની શક્તિ મળી ત્યારે એ મનની શક્તિથી આત્મકલ્યાણ કરવાને બદલે એનો દુરુપયોગ કર્યો, સંયોગો વધારવાને, જાળવવાને, રાખવાને, એ બધો. એટલે જવાનો મન વગરનો પ્રાણી થઈ જવાનો અલ્પકાળ માટે, બસ પછી તો કાંઈ ખબર પડવાનું નથી કે પોતે શું ભાવ થાય છે. એનું બધું મગ્યો જાય છે, સરવાળે એકેન્દ્રીમાં જાય છે, અનંતકાળ એમાં કાઢે છે. આ પરિસ્થિતિમાં આપણે અનંતકાળ કાઢ્યો છે, એ આપણું ભૂતકાળ છે. હવે કોઈ યોગાનું યોગે એટલે કે કાગને બેસવું ને ડાળને પડવું એને કાક તાલીય ન્યાય કહે છે શાસ્ત્રમાં. કાગડાને બેસવું, કાગડાના ભારથી કાંઈ ઝાડની ડાળી ન તૂટે પણ હળી ગઈ હોય અને કાગડો બેસે ને એમાં હલે એટલે એની ડાળીના ભારથી ડાળી તૂટી જાય, એમ મનુષ્યપણે આવી તો ગયા છીએ. હવે એનો ઉપયોગ, સદુપયોગ કરવો, દુરુપયોગ કરવો, એના માટે આપણે સાવ સ્વતંત્ર છીએ. એ સ્વતંત્રતાનો આપણે લાભ લઈએ તો આ જે તત્વ હાથમાં આવ્યું છે એ જન્મ મરણનો નાશ કરી અને અનંતકાળની અનંત શાંતિ સિદ્ધપદની પરમાનંદની દશા પ્રાપ્ત કરાવે એવું તત્વ છે. અને નિગ્લેક્ટ કરીએ, પ્રમાદ કરીએ કે બીજા સંસારના કાર્યો આડે એને ગૌણ કરીએ. ગૌણ કરવાના ચાર પ્રકાર છે. એક સમાજ પ્રતિબંધ, આપણા સમાજમાં આપણું સારું નહીં દેખાય માટે આપણા મહારાજ પાસે જાઓ, બીજે ક્યાંય આપણે જવું નહીં, નહીતર આપણા સમાજવાળા વેવાઈઓ બીજા ત્રીજા જમાઈઓ બધાને એના સંબંધો ખરાબ થશે. એક સમાજ પ્રતિબંધ, ત્યાંથી આપણે માનો કે આપણા લોકોએ તો એક બીજું સર્કલ છે એટલે સમાજ પ્રતિબંધ ઓછો કર્યો છે, તમે જેને જે કહેવું હોય કે આપણે તો કૃપાલુજીના વચનો માન્ય છે. તો બીજું આવે કુટુંબ પ્રતિબંધ, એ કુટુંબવાળા કોઈને ફાવે કોઈને ન ફાવે હોવને રાજી રાખવા પડે અને રાજી રાખવામાં સમય જીવી જાય. તો કાળમાં ખામી રહી જાય, એમાંથી વળી કાંઈક નીકળે કે ભાઈ કુટુંબવાળા કોઈ જમનો માર નહીં મુકાવે, કોઈ એમાંથી નહીં છોડાવે, માટે હું તો મારે જે કરવું છે એ કરીશ, તમારી સાથે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી લઉં, બાકી મારું કામ છોડીને હું કાંઈ પૂરેપૂરો હવે કુટુંબમાં ડૂબવા માગતો નથી, એમ કરીને બહાર નીકળે, મુખ્યતા કરે આત્મકલ્યાણને, આત્મકલ્યાણના સાધનને, તો દેહ પ્રતિબંધ નડે. મારે શરીરની અનુકૂળતા હોય ત્યાં સુધી કરું, શરીર કા સાથ ન આપે તો હું શું કરું? નમૂના જોવા જેવા મળે અહીંયા સત્સંગમાં છે અમારે ત્યાં. એટલે વિચાર બળનું કામ છે આમાં, નામના બળનું કામ છે. પરિણામ મન નબળું પડે તો શરીર કરતા એ વધારે હેરાન કરે છે, અને મન બળવાનું હોય તો સહન શક્તિ થોડી વધી જાય છે. રોગિષ્ઠ અવસ્થામાં, શરીરની રોગિષ્ઠ અવસ્થામાં મોટા ભાગે મન નબળું પડે છે. એટલે શારીરિક રોગની અસર માનસિક પરિસ્થિતિ ઉપર સુધી આવી જાય છે, અને એ રીતે પણ નુકસાન થાય છે. પણ આ લાઈનમાં થોડા મનોબળવાળા માણસો હોય છે, અથવા મનોબળ મજબૂત થઈ જાય છે આ તત્વજ્ઞાનથી, એટલે પછી શરીરને ઓછું ગણકારે અને બને ત્યાં સુધી આત્મસાધનમાં લાગ્યા રહીએ, પરિણામ બગાડીને નહીં. પણ મનોબળ સારું કેળવાઈ ગયું હોય તો થોડું ઘણું ગણકારે નહીં, નહીંતર જરાક કાંઈક થાય ને કાંઈ નહીં, વ્યાજે જવા દઈએ, હવે આજ કાંઈ નહીં, હવે એમ થાય. એમાંથી નીકળે તો ચોથો સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ, કૃપાળુદેવ 172 પત્રમાં આ ચાર પ્રતિબંધની વાત કરે છે કે આની અંદર એટલું બધું ડોળે કે ક્લીન સ્લેટ રહીએ નહીં. શું? અને અનેક પ્રકારના બિનજરૂરી સંકલ્પ વિકલ્પોમાં ઉતરી જાય તો મૂળ વાત રહી જાય પાછી. એમ ચારે જોખમમાંથી નીકળ્યા પછી વારો આવે છે, અને અંદરના શત્રુ ઘણા છે. આ જીવે જે ભૂતકાળની અંદર જે કાંઈ અનિષ્ટ પરિણામો કર્યા છે એની પરિણતિ એના સંસ્કાર લઈને અહીં સુધી આવ્યો છે. હવે જ્યારે એ બધી મલિનતાને ધોવા માટે પોતે તૈયાર થાય છે ત્યારે એ બધા દુશ્મનો લડવા સામે આવે છે. એકવાર સરખાઈની લડાઈ લડવી પડે છે, અને એ પછી માર્ગ મોકળો થઈ જાય છે. ઓબ્સ્ટેકલ્સ ઘણા છે, અવરોધો ઘણા છે, અનેક પ્રકારના અવરોધો છે. એ અવરોધોને પાર કરીને આગળ ચાલો તો હંમેશની શાંતિ મળી જાય છે. હવે એચિવમેન્ટ મોટું છે એટલે માણસે જોર કરવું જોઈએ. ઘણી હરકતો છે માટે બરકતને છોડી દેવી એ દાપણ ભરેલી વાત નથી. ધંધામાં તો હરકત એટલી જ બરકત, કોમ્પિટિશનના ધંધામાં કાંઈ રળવાનું હોય નહીં. એમાં તો તમારે ઘરાકને લાચારી જ કરવી પડે, ભાઈ તું ઉધાર લઈ જાય ને હું એના કરતાં બાકી મોડા પૈસા આપજે, બે પૈસા ઓછા ભાવ કરી દઈશ, મારો માલ તો કોમ્પિટિશન ન હોય. એવો હરકત વાળો ધંધો બધા ન કરી શકે અને એને બરકત હોય, એ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે કે આમાં હરકતો ઘણી છે પણ બરકત બહુ મોટી છે. હરકત સામું જોવાનું નથી, બરકત સામું જોવાનું છે. પછી હોશ ચડશે અને જોર પણ આવશે, કેમ કે આત્મામાં શક્તિ અનંત છે. મોટો મોટી આ વિષયની સુંદરતા એ છે કે આત્મામાં શક્તિ અનંત છે, એટલે જો ખરેખર સમજણ બરાબર આવે અને ટોપ પ્રાયોરિટીમાં ગાડી જાય આપણે પરિણામ, તો બળ ઘણું છે આત્મામાં. એ બળથી પોતે કામ કરે છે, બહુ કામ કરે. એનો જીવંત દ્રષ્ટાંત સૌભાગભાઈ પોતે છે. સૌભાગભાઈ મરણ પથારી હતા, છેલ્લા 8-9 મહિનાથી એમને તાવ આવતો હતો. 74 વર્ષનું આયુષ્ય થઈ ગયું હતું, તો વૃદ્ધાવસ્થા હતી. અને એ જમાનામાં 74-74 વર્ષ એટલે મોટા ભાગે તો વનમાંથી જ નહોતા નીકળતા લોકો. 58 સુધી તો માંડ પહોંચે, વનમાં જ પતી જાય. આંખ ઉપર ગયા તો બધા ડોસલા જ કહેવાય, ડોહા જ કહેવાય. અત્યારે મારી 64 વર્ષની ઉંમર છે, પણ એટલું બધું કોઈ માણસ વૃદ્ધાવસ્થા નથી. શું અત્યારે આખું સ્ટાન્ડર્ડ થોડું બદલાયેલું છે. શું તો 70 પછી તો બધાને દેખાવાનો. શું અને એ જમાનામાં 73-74 વર્ષ એટલે મેક્સિમમ આયુષ ગણાતું. 9 મહિનાથી તાવ આવતો હતો, કેટલી અશક્તિ આવી ગઈ હશે. એમને દેહ છોડ્યો એ પહેલા 70મા દિવસે એમણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે. અને પુરુષાર્થ કેટલો હશે એ તમારે કેટલો પુરુષાર્થ કર્યો હશે. પોતાને સ્વતંત્ર રીતે સાયલાથી મોરબી જવાની હિંમત નહોતી, એટલે કૃપાળુદેવને વિનંતી કરતા હતા કે તમે સાયલા પધારો દર્શન દેવા માટે. હવે મારી અવસ્થા થઈ ગઈ છે અને હું મરણ પથારીએ પડ્યો છું, હવે આ ખાટલામાંથી ઊભો થવાને મને આશા નથી. આ બધું લખી નાખ્યું હતું એમણે. હું બેઠો નહીં થાપ, નબળાઈ બહુ આવી ગઈ છે, હું આવી શકું એવું નથી, એટલે આપને વિનંતી કરું છું કે આપ મોરબી સુધી વહેવાણીએ છું, પધારો છો, તો સાયલા બહુ દૂર નથી, આપ જરૂર પધારો. હું કૃપાળુદેવ આવતા નહોતા. 7-8 મહિના વીરની વેદનામાં રાખ્યા એમને. શું એમને એમનો વીરો બહુ ચાલતો હતો, બહુ વેદનામાં આવી ગયા. પછી કાગળ લીખો કે હવે આ વેદ વીરની વેદનાથી મારું આયુષ પૂરું થઈ જશે, રોગથી નહીં મરવું. હવે હવે આપણે વીરની વેદનાથી મરી જશે. આવું હોય તો આવજો, ન આવું હોય તો મોટા પુરુષને અમારાથી તો બીજું શું લખી શકાય. એમ કરીને 2-4 ટોન્ટ પણ ઠપ કરી દેતા હતા કે વિતરાગ હોય ને દયા મૈયા હોય નહીં. આપ તો વિતરાગ છો એટલે કદાચ દયા નહીં હોય. અને મોટાને બધા કૃપા સાગર કહે છે, એટલે મોટી મોટી ઊંટમાં આપે છે, પણ હવે અમને તો કંઈક આમાં અનુભવ એવો થતો નથી. મોટાને હવે ઊંટમાં આપે એમ કરીને ટોન પણ કરી નાખેલા. એટલે એમ પ્રેમ હતો એમને, એટલે લખવાનો અધિકાર હતો. પ્રેમ હોય ને ત્યારે બધું ચાલે. શું એટલે કૃપાળુદેવ પણ સમજી નહોતા આવતા. ત્યાંને તપવા દો, સરખો તપે પછી જ મજા આવશે, ઘાટ ગળાશે. લોઢું છે આ તપે તો જ ઘાટ ગળાય, તેટલું એ લોઢું તો ઘાટ ન ગળાય. એમાં ખૂબ તપાવ્યા, ખૂબ તપે. એમ જોયું કે હવે આ ટાણું તૂટી જાય એવું છે, તો પછી નો તોડવું નથી, ટાણું તો ખૂબ. પછી આવ્યા, આવ્યાને હીડર લઈ ગયા. ક્યાં સાયલાથી મોરબી ને ક્યાં સાયલાથી હીડર, નકશો જોવો તમે. ચાલો હીડર કે એમના દીકરા કે પણ હું આ તમે કહો છો હીડર લઈ જવાનો, પણ એમનું શરીર ક્યાં કામ કરે એવું છે, તમે જુઓ જ ખરા. એ ક્યાં હીડરની મુસાફરી કરો, પછી ક્યાંય તમારે જોવાની જરૂર નથી. હું જે કહું છું બરાબર કહું છું. લઈ ગયા હીડર, હીડર 10 દિવસ લઈ. ત્યાં એમણે આ વિષયનું રહસ્ય એમણે ત્યાં આપ્યું. આત્મજ્ઞાન થવાનું, જન્મ મરણ નાશ કરવાની જે ચાવી છે માસ્ટર કી, એ માસ્ટર કી એમણે વીડરમાં આપી. એમ ત્યાંથી આવ્યા પછી 1 અઠવાડિયે એમને એ માંદગીની અવસ્થામાં આત્મજ્ઞાન થયું છે. ત્યાર પછી 17મા 18મા દિવસે દેહ છોડ્યો છે, તો એ એટલા દિવસમાં એ અનંતકાળની કમાણી કરી લીધી. બરકત એટલી કરી એમણે, બરકત ગમે એટલી પડી હોય, બરકત કેટલી કરી કે અનંત કાળ હાજુ કરી લીધું. સુભાભાઈને ખબર નહોતી, સુભાભાઈ એ વિષય છે એ જાણ્યા હતા. એ બીજ જ્ઞાન એમને હીડરમાં મળ્યું. એ જે બીજ જ્ઞાન છે, આત્મજ્ઞાન નું બીજ એવું જ્ઞાન, તે બીજ જ્ઞાન એમને ઈદર માયકું. પણ એ બીજ જ્ઞાન લેનારની યોગ્યતા વિના આપો તો મળતું નથી, એના માટે યોગ્યતા અનિવાર્ય છે. અને એ યોગ્યતા માટે એમણે એમને તપાવ્યા. શું છે, પોતે એક્સપર્ટ ડોક્ટર જેવા હતા કૃપાળુદેવ. એટલે એમને ખ્યાલ હતો કે મારે આ કામ કરવું છે, પણ એની તક શોધતા હતા. 471 અને 472 નો પત્ર બીજ જ્ઞાનનો છે. 471 અને 472, 471માં એમણે પોસ્ટકાર્ડ લખ્યું છે અને 472માં એમણે ખબર લખ્યું છે. 471માં એમ લખે છે કે આત્માને સમાધિ થવા માટે, એટલે નિર્વિકલ્પ દશા થવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિર થવા માટે, સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. માટે કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. એટલે 26મા વર્ષે તમને આ વિષય છેડ્યો પત્ર દ્વારા. 472માં એનો થોડો વિસ્તાર કર્યો. એમાં એમ લખ્યું કે આ વાતનું કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યા છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે અને આ વાતનું નિરાકરણ તેમના પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે એમ જાણી તેની તે પ્રત્યે કાંઈ પણ ભાવના થાય. આ એમની ભાવનાને ઇરિટેટ કરવા માટે એમણે આ પત્ર લખ્યા. બીજ જ્ઞાનનો વિષયની ભાવના એમની ઇરિટેટ થાય એના માટે એમના વિષય છેડ્યો. સુભાગભાઈ ને એ વિષય એમણે જે જિજ્ઞાસાથી જે ભાવનાથી આગળ ચાલવું જોઈએ એ ચાલ્યા નહીં. એટલે ક્યારેક એક પત્રમાં એમણે એમ લખ્યું છે કે 22 વર્ષ તમારી યોગ્યતા છે તો પછી આગળની દશા કા નથી, કેમ તમે આગળ વધતા નથી, ચાલતા નથી એમ ક્યારેક ક્યારેક એમણે એમને આગળ લાવવા માટે પ્રયત્ન કર્યો છે, પણ યોગ્યતા વિના કોઈ કામ થતું નથી. પછી પોતાને પહેલેથી એક નિર્ણય થયેલો આત્મામાંથી કે આને મારે આ ભાવમાં જ્ઞાન પ્રાપ્તિ કરાવવી છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી છે, એ એમણે વચન આપ્યું. હવે જ્યારે એમને ખબર પડી કે આમનું આયુષ તો પૂરું થવામાં આવે, બહુ લાંબો સમય નથી, એટલે પછી એમણે 3rd ડિગ્રીની ટ્રીટમેન્ટ જેને કહીએ એ છેલ્લી ટ્રીટમેન્ટ શરૂ કરી. બહુ તપાવ્યા, પ્રાણ છૂટી જાય તરસથી. એક પાણી દેખાડે ને પાણી પાય નહીં, સ્મૃતાઈ દેશા. તરસા માણસને પાણી પીવું દેખાડો ને પાણી પીવો, ને ભૂખ્યા માણસને ભોજન દેખાડો ને જમવા દો ને, એની દશા ન થાય એવી દશા કરીશ. અસહ્ય દશા કે મારા પ્રાણ છૂટી જશે. પછી આવ્યા પુત્ર, આઠ દસ દિવસ સત્સંગ કર્યો સાયલામાં, એમના ઘરે રહીને જોયું કે અહીંયા હજી મજા આવે એવો નથી. મારે જે કામ કરવાનું છે એ પ્રયોગાત્મક વિષય છે, બીજ જ્ઞાન. એ પ્રયોગ એના થવાની સાનુકૂળતા એમણે ન જોઈ, એમને ઈડર ઉપાડ્યા. ઈડરમાં એમને બીજ જ્ઞાન આપ્યું, એ રહસ્ય ખોલ્યું. બસ પુરુષાર્થ ઉપડ્યો એમનો, પુરુષાર્થનો બંબો ફાટે. શરીર બરીર કાંઈ કોઈ જોવે નહીં પછી એ વખતે, એ આત્મા પોતાના શરીર સામે જોવે નહીં, એ તો બંબો ફાટ્યો એમ. એનું પરિણામ જાહેરા રહીએ નહીં પછી. અઠવાડિયામાં તો નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન લીધું, આત્મા સાક્ષાત્કાર કર્યો પરમાત્માનો, દોડો પાર. બહેતર ડાયો 17-18 દિવસે બે છૂટી ગયું, બે છૂટી ગયું. પણ એ દરમિયાનમાં એમણે કેવી વાતો કરી છે, હમણાં કેવળ જ્ઞાન લો, હવે તો અનુભવ થઈ ગયો, હવે તો કેવળ જ્ઞાન લઈશ. કે હજુ તો પુરુષાર્થ સુદર્શન ચક્ર હાથમાં આવ્યું સમ્યક દર્શનનું, તો હવે 6 ખંડ જીતવા છે. પછી તો પુરુષાર્થ વધે છે, બહુ સારી સ્થિતિમાં દેવલોકમાં પથારી ગયા. ત્યાં સત્સંગ કૃપાળુ દેવનો ચાલતો હશે એમને, તો કારણ કે બે દેવલોકમાં છે. આ થોડા પુણ્ય ઓછા હતા એટલે એકબીજાને વિયોગમાં રહેવું પડતું હતું. ત્યાં તો બહુ પુણ્ય લઈને જાય તો 24 કલાક હારે. સત્સંગ કરે છે અને જ્ઞાનને લૂંટે છે, ખજાનો ઘણો છે કૃપાળુ દેવ. સમ્યક દર્શન સહિત મનુષ્યમાંથી મનુષ્ય ન થાય, સમ્યક દર્શન સહિત દેહ છોડે તો મનુષ્યમાંથી દેવલોકમાં જાય. એના પુણ્યના પરિણામ બહુ વધી જાય. શુદ્ધોપયોગ તો અલ્પ, બહુ જ અલ્પકાળ છે અને લાંબા ગાળે આવે છે. દરમિયાનમાં શુભ ઘટી જાય છે, શુભ વધી જાય છે, દેવલોકમાં જાય છે. સૈનિક મહારાજ તો આપઘાત કરે, પણ એમને પેલા બંધાઈ ગઈ હતી ગતિ, જયારે એમને મુનિરાજ ને ઉપસર્ગ કર્યો ને ત્યારે ગતિ બંધાઈ ગઈ હતી, નહી તો થાય નહીં. દેવ ગતિમાં જાય, દેવનું આયુષ પૂરું થાય ને મનુષ્ય થાય, બસ બાદમાં જાય. 41 પ્રકૃતિના બંધ નથી પડતો, એમાં પશુ અને નારકીના જે પિતા કર્મો છે પ્રકૃતિ એ બધાનો નાશ છે. સ્ત્રી પર્યાય નથી, સમ્યક દર્શન પછીનો સ્ત્રી પર્યાયમાં સમ્યક દર્શન થાય, સમ્યક દર્શન થયા પછીનો આવે. સ્ત્રી અને નપુંસક બે પર્યાયનો આવે, નપુંસક ન થાય. દેવલોકમાં પણ દેવ જ થાય, દેવી ન થાય. મનુષ્યલોકમાં આવે તો સ્ત્રી ન થાય, પુરુષ જ થાય. એમ અમુક પ્રકૃતિનો બંધ જ ન થાય એવું એક વિશેષ પુરુષાર્થનું કાર્ય જેવું છે. ત્યાં ઘણા અનિષ્ટોમાંથી બચે છે. અહીંયા પણ આવે, અહીંયા તો બીજા પછી તો ચોથા કાળમાં પણ અહીંયા વાંધો નથી. હલકા કાળમાં અહીંયા સાધનાના અનુકૂળ સંજોગો નથી, ચોથા વારામાં તો એના સાધનાના અનુકૂળ સંજોગો છે. તો આ તો હવે કેટલા 84,000 વર્ષ છે. પાંચમો વારો, છઠ્ઠો વારો, પછી છઠ્ઠો અને પાંચમો, બધા 21,000 વર્ષ છે. 21 84,000 વર્ષ પૂરા થયા એટલે પછી ચોથો વારો શરૂ થવાનો. તો ત્યાં તો જાગરો પગના આયુષ છે. અહીંયા આવવામાં કંઈ, ચોથા વારામાં અહીંયા આવવામાં કંઈ તકલીફ નથી. અને એ તો મહાવિદ્યમાં આવે કે અહીંયા આવે, એ તો આત્માથી આત્માનું કામ કરે છે. બીજા બીજી પરિસ્થિતિ સાથે બહુ સંબંધ નથી. અનુકૂળતા પ્રતિકૂળતા ગૌણ છે સાધનાના કાર્યમાં. પહેલેથી તે 4 પ્રતિબંધમાં અનુકૂળતા પ્રતિકૂળતા ગૌણ કરે છે ત્યારે બહાર નીકળે છે. એટલે બધું ગૌણ પહેલેથી થઈ ગયું છે, પછી એના કાંઈ વિશેષ વિચાર વિકલ્પ નથી, ચિંતા નથી. ચર્ચા જ લઈ લઈએ આજે. આયુષનું સ્ટાન્ડર્ડ છે 70-80 વર્ષનું, આપણે મેક્સિમમ મૂકી શકીએ. 80 વર્ષ પછી તો અમુક સ્થળ કરી લગભગ જીવન દુઃખી શારીરિક રીતે હોય છે. એટલે 35-40 વર્ષ જેને આયુષના પૂરા કરી લીધા હોય એને તો 50% જ ભૂમી લીધું, બાકી છે એ અનિશ્ચિત છે, ગેરેન્ટેડ નથી. જેટલું કંઈ હવે શેષકાળ છે આયુષનું એ અનિશ્ચિત છે, ગમે ત્યારે ખૂબ ફૂટી જાય એનું કંઈ કહેવાય નહીં. તો ડાયા માણસે એનો કેમ સદુપયોગ કરી લેવો, વિવેકવાન વિચારવાન જીવે એટલું વિચારવાનું જ છે. સમય જેટલા આપણે પાસે વધારાના સમય છે, બધો બોનસ લાઈફ છે એમ સમજીને એનો ઉપયોગ કરી લેવો. કામ તો તમારે કરવાનું છે, આંગળી તો આંગળી ચીંધી ને અમારે તો આ ચિંતાથી વેદનામાં આવીને જીર્ણા સુધીના પરિણામ થવા, જેથી ઉદાસીનતા સહજ રહીએ, બસ આ બે જ કામ છે. એક ઉદાસીનતાનું, એ ઉદાસીનતાના કારણરૂપ ચિંતા અને વેદના, બસ આટલું થાય તો આગળનો રસ્તો બહુ સહેલો છે. પહેલો એકડો ઘૂંટવો અઘરો છે, એકડો અઘરો નથી પણ હજાર વખત આપણો હાથ પકડી પકડીને એકડો શીખડાવેલો છે. પહેલો એકડો અઘરો લાગે એવું છે, પછી તો બગડો તરત આવડશે, પછી હાથ વળી જશે, તગડો તરત આવડશે, ચગડો તરત આવડશે. પહેલો એકડો અઘરો લાગશે, પહેલો એકડો આ છે. એ 195માં કૃપાલ સ્પષ્ટ કરી દીધું, જેને માર્ગની ઈચ્છા ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકી દઈને આ એક વિચાર વારંવાર સ્મરણમાં લેવા જેવો છે. અનંતકાળથી આ જીવનું પરિભ્રમણ થઈ રહ્યું છે, એ પરિભ્રમણમાંથી આ જીવ મુક્ત થયો નથી, તો શું કરવાથી મુક્ત થાય? બસ આની ચિંતા, એ ચિંતા ઉગ્ર થઈને વેદના, અને શું કરવાથી થાય એને શોધની ઝૂરણા, બસ માર્ગની ઝૂરણા. આમ થયા વિના ભૂતકાળે વર્તમાન માટે ભવિષ્યમાં કોઈને માર્ગ મળ્યો નથી કે મળવાનો નથી, એમ અમે જાણ્યું છે, એમ પોતે પોતાનો અનુભવ જાહેર કરે છે. તમારે સઘળાએ એ જ શોધવાનું છે. કાયદો બધાને માટે સરખો છે, તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી શું કરવું તે સમજાય છે, પણ આપણને એ પહેલાં આમ કરવું તેમ કરવું એ સમજણ પડવા માંડી, એ સમજણ નથી અનસમજણ છે. ત્યાર પછી જ સમજાય છે શું કરાય ને શું ન કરાય. વિવેકની શુદ્ધ ત્યાર પછી આવે છે, એ પહેલાં માણસ પોતાના કરવા નહીં કરવાના વિચારો ગોઠવી રાખે છે, એ અક્રમે ને અવિધિએ કામ કરવા માંગે છે, થાય એમને તો બહુ સરસ લાઈન દોરી આપી છે, જે ક્રમ એમણે 254 માં પણ આખો ક્રમ મૂક્યો છે, 128 માં પણ ક્રમ મૂક્યો છે, અને ક્રમ ઉપર એમનું કેટલું વજન છે એના ઉપર એક 83 નંબરનો આખો જુદો પત્ર છે, 83 છોકરામ સૂર્યરામ ઉપર 22મા વર્ષમાં છેલ્લો પત્ર. બીજા પરિગ્રહમાં છે તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જોઈએ તો ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ નીકળશે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેમ આવ્યા છો, તમારી સમીપ આ બધું સઘળું શું છે, તમારી તમને પ્રકૃતિ છે કે તમે વિનાશી છો, અવિનાશી છો કે કોઈ ત્રિરાશી છો, એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે. યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે અને એ જ વિચાર એમાં વિવેકથી જે વ્યાબાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારોનું મનનથી અનંતકાળનું મંજન ટળવાનું છે. તથાપિ તે સર્વને માટે નથી, વાસ્તવિક દ્રષ્ટિથી જોતા તેને છેવટ સુધી પામનારા પાત્રોની જીવતા બહુ છે. કાળ ફરી ગયો છે અને વસ્તુનો અધિરાયથી અને અશુદ્ધતાથી અંત લેવા જતા ઝેર નીકળે છે, અક્રમે કામ કરવા જતા અને ભાગ્યને અપાત્ર બંને લોકથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા જો ક્રમ શબ્દ લીધો છે. એ પહેલાં એમણે ઉપરના પેરેગ્રાફમાં છેલ્લી નીતિ લખી છે શું કે આપને તેમજ કોઈ પણ આત્મ ઉન્નતિ અથવા પ્રશસ્ત ક્રમને ઈચ્છનારને તે ખચિત વધારે ઉપયોગી થઈ પડશે, શું એમ કરીને એમણે ક્રમ ઉપર ભજન આપ્યું છે. તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે, કદાપિ તે ગુફા દર્શનની તેની ઈચ્છા ન હોય તો પણ પોતાના આ ભવના સુખને અર્થે પણ જિજ્ઞા તથા મુવાની વચ્ચેના ભાગ કોઈ રીતે ગાળવા માટે અભ્યાસની ખચિત જરૂર છે. એ કથન અનુભવ ગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે, ઘણા આર્ય પુરુષો તે માટે વિચાર કરી ગયા છે, તેઓએ તે પર અધિક અધિક મનન કર્યું છે. આત્માને શોધી તેનો અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવા માટે અનેક ક્રમ બાંધ્યા છે. તે મહાત્મા જયવાન હો, તેણે ક્રમ બાંધ્યા છે, તે મહાત્મા જયવાન હો અને તેને ત્રિકાળ નમસ્કાર હો. પોતે વિક્રમ બાંધારની ભક્તિ કરી છે પોતે, એટલે એમણે શું આ પત્રમાં મનસુખરામભાઈને એમ કહ્યું છે કે જે તો પણ ક્રમનું બીજ હમણાં અવશ્ય રોપાયું છે છેલ્લા પેરેગ્રાફમાં ઉપરથી બીજા પેરેગ્રાફમાં અને એ સુખકર થયું છે, એમ કરીને પહેલેથી છેલ્લે સુધી એમણે ક્રમનો સંકેત કર્યો છે એમને કે તમે કોઈ પણ રીતે ક્રમમાં આવો. શું વેદાંતની અંદર જે છે એ ક્રમ નથી, આ ક્રમ છે, સ્ટેજ ને ક્રમ કે છે. પહેલા કેવા પરિણામ થવા જોઈએ, પછી કેવા થવા જોઈએ, પછી કેવા થવા જોઈએ, આત્મ ઉન્નતિનો ક્રમ, ક્રમ છે નો આત્મ ઉન્નતિ ઈચ્છનારને, આત્મ ઉન્નતિ વા પ્રશસ્ત ક્રમના ઈચ્છનારને તે વધારે ઉપયોગી થઈ પડશે. તો ક્રમ એટલે શું છે? સિસ્ટમ. કોઈ પણ કામની ખાસ પ્રકારની રીત હોય છે, સંસારમાં પણ દરેક કામની કામની રીત હોય છે, એકાઉન્ટમાં એકાઉન્ટની રીત હોય છે, શું ગમે તેમ ન ચાલે અને કામ થાય નહીં. તો આખો સંસારના બધા દુઃખ મટાડી અને સર્વથા સુખી થવાનું અવળું મોટું કાર્ય એની કોઈ સિસ્ટમ ન હોય એમ કેમ બને? એ કેમ રીતે સમજી શકાય? એની પણ કોઈ ખાસ સિસ્ટમ હોવી જોઈએ. અવળું મોટું કામ છે તો એની કોઈ કાર્ય પદ્ધતિ સ્પેસિફિક લાઈન હોવી જ જોઈએ, એ વાત સમજી શકાય એવી છે. અને એ વાતને સમજીને પદ્ધતિસર જો કામ કરવામાં આવે તો જ માણસ સફળ થાય, નહીં તો સફળ ન થાય. એને ક્રમ કહે છે કૃપાળ જે આ વેદાંતી હતા પુરુષોત્તમ સુરીરામ, ત્યાં ક્રમનો વિષય નથી એટલે એમણે એ વિષય ઉપર એમનું ધ્યાન ખેંચ્યું છે. અહીંયા તો કામની સિસ્ટમ છે અને કૃપાળુજીના પત્રો ઉપરથી એનું કોઓર્ડિનેશન કરીએ તો પ્રારંભનો ક્રમ આ પરિભ્રમણની ચિંતના વેદના ઝૂરણાનો છે, તે પૂર્વક ઉદાસીનતાનો છે. પછી આપણે 128મો પત્ર લઈએ તો એમાં અમને નિર્ણય કર્યો છે કે આ મારે કોઈ પણ ભોગે કરવું જ છે, ગમે તે થાવ, આદિ વ્યાધિ ઉપાધિ ઉપસર્ગ પરિષદ ગમે તે આવી પડો, મારે કરવું છે એટલે કરવું જ છે, ત્યાં સુધી છૂટકો નથી. એને લક્ષ્ય કહે છે, એને ધ્યેય બાંધ્યું અને જ્યાં સુધી ધ્યેયનો નિર્ધાર ન થાય ત્યાં સુધી તેના પ્રમાણમાં પુરુષાર્થનો ઉપાડના આવે. તમે નક્કી કરો કે મારે આ વર્ષે આટલા લાખ કમાવા છે તો તમે એની પાછળ એટલી જ મહેનત કરો, એવું તમારું ટાર્ગેટ. એના ઉપાય કરવા માંડશે, પછી થાય ન થાય ત્યાં નસીબની વાત છે, પણ ઉપાય એવો જ કરશે. કરોડ કમાવા વાળો કેમ કરોડપતિ થવા એ જ ગોત છે. અને જેને એમ થાય કે આપણે તો 100-50 રૂપિયા હાંજે મળે એટલે આપણું પેટીયું નીકળી ગયું, એ શાકભાજીને અને ચણા મમરાની દુકાન માંડીને બેસે, એમાં કરોડપતિ ન થવાય. પણ જેને એમ છે કે મારે કરોડપતિ થવું છે કે મારે તો કાં મોટું કારખાનું કરવું છે, કાં હીરાનો વેપાર કરવો છે, કાં મારે મોટો સટ્ટો કરવો છે, પણ એ ગોત છે એ જ રસ્તો. જેને જે નિર્ણય કર્યો એના પ્રમાણમાં એનો પુરુષાર્થ ચાલે એ બહુ સ્વાભાવિક વાત છે. એમ જેને પૂર્ણ સુખી થવાનો નિર્ધાર કર્યો તેને છૂટી જ જવું છે, એ પછી એનો રસ્તો ગોત છે, એની પાછળ પડી જશે. નિર્ણય કર્યો છે માટે નિર્ણય ન કરે ત્યાં સુધી એ ઉપાડ નથી આવ્યો. 128મા પત્રનો બાકીનો ભાગ છે એ નિર્ણય ઉપર જાય છે. જયારે નિર્ણય કરે છે ત્યારે જોર આવે છે. આપણે જ તે મુસાફરીએ નીકળ્યા, મોટર ખરાબ થઈ રસ્તામાં આપણી ગાડી, અને હાંજ પડવા આવીને જંગલમાં રહેવું નથી થવું કરો, એમાં નિર્ણય કરો કે અહીંથી 10 ગામ દૂર 15-17 કિલોમીટર દૂર સિટી ગામ છે, આપણે આટલા છેટે છીએ અને આપણી પાસે 1-1.5 કલાકથી વધારે ટાઈમ નથી, દિવસ આથમવા આવ્યો છે, તમારા પગ ઉપડે નહીં તો શું થઈ ગયો? તમે નિર્ણય કરો જંગલમાં રહેવું નથી, આપણે જોખમ છે, સિટીમાં પહોંચી જવું જોઈએ, આપણે જંગલમાં રહેવાય નહીં. તો તમારે ડિસ્ટન્સ થોડું વધારે છે એમ ખબર પડે તો તમારા પગને ઉપાડવા માટે તમારે હુકમ કરવો પડે પગને કે હાલ જલ્દી તો ઉપડે જ, ફટાફટ ઉપડે તમારા પગ. એમ તમને ખબર પડે કે પૂર્ણ શુદ્ધ થવું, પૂર્ણ નિર્દોષ થવું, પૂર્ણ સુખી થવું એ ડિસ્ટન્સ વાળી વાત છે આપણા માટે. અને આપણી પાસે સમય ઓછો છે અને કામ ઘણું બાકી છે એટલે જોર આવવાનું, પુરુષાર્થ ઉપડવાનું એ શક્તિ છે આત્માના, ઓટોમેટિક થવું પડવાનું એ નિર્ધાર કરી દેવો એટલે ખ્યાલ આવી જશે. આ તો બધા જ્ઞાનીઓનો અનુભવ સિદ્ધ વાત છે. એટલે એ રીતે જે નિર્ણય કરે છે એનો પુરુષાર્થ મોક્ષ દશા માટે, સાધ્ય દશા માટે એના પરિણામ જે ચાલુ થાય છે એને જ સાધન અને સાધકપણું કહેવાય છે. કેમ કે એ સાધ્ય સાથે એનું અનુસંધાન છે. બાકીના પરિણામને સાધન કે સાધકપણું નથી કહેવાતું કેમ કે એનું સાધ્ય નક્કી નથી થયું. અહીંયા સાધ્ય પહેલા નક્કી કરાવે છે, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એ સૂત્ર છે. પછી જે ફોર્સ આવે છે એ ફોર્સમાં ઘણું કામ થાય છે, ઓટોમેટિક થાય છે.